તારીખ 2/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 215, 216 અને 217 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56.
આપનું કૃપા પત્ર પ્રાપ્ત થયું એમાં કરેલા પ્રશ્નો સ્વનિર્મિત ઉત્તર બનતા સુધી સુરતમાં લખીશ, એટલે આ પત્રમાં નહીં પણ હવે પછી લખીશ. એ પ્રશ્નો એવા પારમાર્થિક છે, મુખ શું પુરુષે એનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉડે નહીં એમ અમે ધારીએ છીએ. તેમાં પણ પ્રથમ લખેલો પ્રશ્ન તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે છે એ પ્રશ્ન છે. જગતના સ્વરૂપમાં મત મતાંતર કાં છે, એટલા માટે એક પ્રશ્ન નિવેદન આપ્યું છે કે જે પરમ સત્ય છે એ તો સર્વાંગ નિર્દોષ અને સર્વાંગ ન્યાય સંપન્ન છે. આવું નિર્દોષ દર્શન છે, છતાં એની સામે બીજા દર્શનો ઘણા આટલા બધા કા? કોઈ પણ અજાણ્યા માણસને વગર જોઈતો તર્ક ઉત્પન્ન થઈ જાય કે આ એક જ સાચું છે કેમ માનવું, જ્યારે સેંકડો બીજા મત છે અને બધા અભિપ્રાયો વિધવિધ રીતે પોતપોતાના ન્યાયની લોજિકને સ્થાપિત કરે છે. દરેકને પોતાના તત્વો છે, એ તત્વોને સ્થાપિત કરવાનું દરેકને પોતાનું લોજિક છે. આવું અનેક પ્રકારે જગતમાં ચાલે છે ત્યારે આ એક જ દર્શન સત્ય શા માટે હોય? જૈન દર્શન જેને કહેવાય છે ત્યારે એવું એ એક જ દર્શન સત્ય શા માટે? આવો કોઈને પણ પ્રશ્ન ઉત્પન્ન થાય, જૈની હોય એને પણ થાય, અજૈની હોય એને પણ થાય,
બરાબર
કોઈને પણ આ પ્રશ્ન થાય. આપણા પંડિતજી ને પૂજ્ય બેન શ્રી વચ્ચે નાની ઉંમરમાં ચર્ચા થતી એમ આવી ચર્ચા થતી એમ કહે કે મને તો જૈન દર્શન જ સત્ય લાગે છે. હજી જ્ઞાન થયા પહેલા પણ વિશ્વાસ એટલો હતો કે જૈન દર્શન જ સત્ય લાગે છે. ત્યારે પંડિતજી કે એમ કેમ આપણે નક્કી કરી લેવાય, વાંચ્યા વિના, વિચાર્યા વિના, જોયા વિના, સાંભળ્યા વિના એમ કેમ નક્કી કરી લેવાય? આપણે વિશાળ દ્રષ્ટિથી બધું વિચારવું જોઈએ અને જે મતમાં ગાંધીજી જેવા બુદ્ધિવાન, વિશેષ બુદ્ધિવાન, અસાધારણ બુદ્ધિવાળા માણસો હોય એ મત પણ બરાબર નથી એમ કેમ આપણે જલ્દી કહી શકાય? એ જમાનામાં એ તર્ક કરતા હતા એવો, અને કોઈને પણ એવો તર્ક થઈ શકે એવો તર્ક થયો છે. સુભાગભાઈનો તર્ક થયો છે કે આ જગતના સ્વરૂપમાં મતમતાંતર કેમ છે? આવું નિતરતું સત્ય હોય જેના ચારે પડખામાં એટલી નિર્દોષતાને જ અનુમોદન હોય, નિર્દોષતા જ કરવી, નિર્દોષતા જ કરાવવી, નિર્દોષતા જ અનુમોદવી, આવો જ્યાં પ્રકાર હોય ત્યાં બીજો એની સામે બીજી વાત કેમ હોય એમ, અથવા કેમ ટકી શકે બીજી વાત? આવો પ્રશ્નની અંદર જે હાર્દ છે એ આ પ્રકારનો છે. એટલે એમને વજન આપ્યું છે કે આપનું પ્રથમ લખેલું જે પ્રશ્ન છે એ જ્ઞાની પુરુષને ઉગે અથવા જ્ઞાનીની આજ્ઞાને અનુસરનારો મુમુક્ષુ હોય એવા યોગ્ય મુમુક્ષુને ઉગે એમ કરીને એમની યોગ્યતાને સ્થાપી છે. આ પત્રમાં બે જગ્યાએ એમણે યોગ્યતાને સ્થાપી છે. અત્રે મનમાંની નિવૃત્તિ નથી રહેતી, જેથી એવી જ્ઞાન વાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. પ્રવૃત્તિને કારણે મુંબઈમાં છે, વેપાર ધંધામાં જોડાયેલા છે, છેલ્લો પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે એ પણ જ્ઞાનીની જ અંતર્વૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈથી જ પૂછી શકાય તેવો પ્રશ્ન છે. સિદ્ધિ એમની પરિણતિ ઉપરનો પ્રશ્ન છે એ વિશે પણ એમને પ્રસન્નતા થઈ છે. ખરેખર તમને જે પ્રશ્ન ઉભે છે એ ઘણી ઊંડાણમાં જવાનો, વિષયના ઊંડાણમાં જવાનો પ્રશ્ન તમારો જરૂર છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. તમારી જિજ્ઞાસાને પાત્રતા જોઈને અમને નમસ્કાર કરવાનું મન થાય છે, એટલે આવકારીએ છીએ, આદર સત્કાર કરીએ છીએ, આદર કરીએ છીએ તમારી પ્રજ્ઞાને, તમારી યોગ્યતાને. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. આ યોગ્યતા ફરીને સ્થાપી છે. કોઈ ભક્તિમાન પુરુષ પ્રત્યે પ્રસન્ન થવું હોય તો આપની યોગ્યતા ઘણી વિશેષ છે. અમને તમારો મોટો અથા કાળમાં મળ્યો આવો સત્સંગ એમને ઈચ્છવા યોગ સત્સંગનો આ એક વ્યક્તિ એવી હતી કે અમને બહુ મોટો અથા કાળમાં મળ્યો, નહીંતર ક્યાંય એમને કોઈ દેખાતું નથી. અને તેથી જીવાય છે, નહીંતર જીવાય જીવવું આકરું થઈ પડે એ અમારી તો અંદરની પરિસ્થિતિ છે. બહારમાં કોઈનો સંગ કરવો રૂચે એ કોઈ દેખાતું નથી અમને. અભિપ્રાયનો વિષય છે, ભાવ નમસ્કાર કરતા અભિપ્રાયનો નમસ્કાર. એક અભિપ્રાય રૂપ અને એક પ્રવૃત્તિ રૂપ બે રીતે નમસ્કારના ભેદ છે. એટલે એ સ્પષ્ટીકરણ ઠીક છે, પ્રશ્ન થયેલો છે. એ સ્પષ્ટીકરણ ન થાય તો ક્યાંક ક્યાંક ગોટાળો થાય છે. અનેક પરમાગમોમાં આચાર્યો અને મુનિઓ સમ્યક દ્રષ્ટિને વંદન કરે છે. જેમ કે નિયમસરમાં પદ્મ પ્રબંધારી દે વંદામહેતમ વયમ અને એને નમસ્કાર કરીએ છીએ. છઠ્ઠા સાતમા ગુણ સ્થાનવાળા નીચેના ચોથા ગુણ સ્થાનવાળાને કેમ વંદન કરે આ પ્રશ્ન થવા જોઈએ. બીજો પ્રશ્ન એ પણ ઉદ્યોગો સુરેન્દ્રનગરવાળા રમણીભાઈ આવ્યા છે. એમણે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગણધરદેવ નમસ્કાર મંત્ર બોલે છે ત્યારે પંચ પરમેશ્વરને નમસ્કાર કરે છે, પોતે આચાર્ય પદે બિરાજમાન છે અને આચાર્ય પદે બિરાજમાન હોય નમો લોહી સૌ સાહુણમ કહે ત્યારે એક સેકન્ડ પહેલા દીક્ષિત થયેલા સાધુ હોય એને નમસ્કાર. હાલમાં તો આચાર્ય મહારાજ ગુરુ પદે છે, જે સાધુ દીક્ષા લે છે એ એમના શિષ્યો છે, શિષ્યો ગુરુને વંદન કરે પણ ગુરુ ઉઠીને શિષ્યને કેમ વંદન કરે છે આ પ્રશ્ન થાય છે. એ અભિપ્રાયરૂપ નમસ્કાર છે, પ્રવૃત્તિરૂપ નમસ્કાર નથી હોતા. એક નમસ્કાર વંદનાદિની પ્રવૃત્તિ કરવી એક વાત છે અને એક એ વિષયનો અભિપ્રાય વ્યક્ત કરવો બહુ સારી રીતે, બહુ આદરણીય રીતે, આ એકદમ આદરવાયુ જે છે આને અમારો અનુમોદન છે. એ અનુમોદનાને વિશેષપણે પ્રસિદ્ધ કરવા માટેનો આ એક પ્રકાર છે કે જેમાં વંદન નમસ્કારના શબ્દ પ્રયોગ થાય છે. એ પ્રવૃત્તિ નથી હોતી, એ રીતે પ્રવૃત્તિ નથી હોતી. કેમ કે શ્રીમદજી એમના અનુયાયીઓમાં નમસ્કાર ક્યાંક ક્યાંક લખે છે, પત્રમાં પણ લખે છે, રાયચંદના પ્રણામ, પ્રણામ એટલે વિશેષ કરીને નમસ્કાર. જ્યારે રૂબરૂ મળે પરસ્પર ત્યારે મુમુક્ષુઓ શ્રીમદજીને નમસ્કાર કરતા હતા, વંદન કરતા હતા, પણ શ્રીમદજી ઉઠીને કોઈને વંદન કરતા હતા એવી તો પ્રવૃત્તિ નહોતી. આચાર્ય ઉઠીને એવી રીતે ગુરુ ઉઠીને શિષ્યને નમસ્કાર અભિપ્રાયથી કરે છે, પ્રવૃત્તિ રૂપે કરતા નથી. આમ બે રીતે નમસ્કારનો ભેદ સમજવા જેવો છે. એમ કહી શકાય, એ અર્થમાં ઘટાવી શકાય, ઘટાવી શકાય.
તમે શાસ્ત્રમાંથી વાત કરી અત્યાર સુધી આ બહુ મૂંઝવણ ચાલતી હતી બધાય, અને ગુરુદેવની ઘણા પ્રશ્ન થતા હતા, પણ આજે નિયમ સારની વાત કરી એટલે આ તો થોડા
ક્યારેક ક્યારેક આપણે ચર્ચા માંચનમાં ચાલી ગયો છે ક્યારેક પ્રશ્ન. સુરેન્દ્રનગરમાં રમણી થાય છે ને, એ મને ઓળખાણ હતા. પછી અમને પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગંધર્વે નમસ્કાર મંત્ર બોલે છે, પંચ પરમેશ્વરને નમસ્કાર કરે છે, એની અંદર તો પોતે આચાર્ય પદે છે. હિમ સિદ્ધને નમસ્કાર કરે છે એમાં તો કાંઈ પ્રશ્ન ઉઠતો નથી, પણ ઉપાધ્યાય સાધુને જે નમસ્કાર કરે છે કે જે એને નમસ્કાર કરે છે તો એ કેવી રીતે મેળ થાય છે? ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા કે એક સેકન્ડનો દીક્ષિત સાધુ હોય એને ગંધર્વદેવના નમસ્કાર પહોંચે છે. નમો લોહી સર્વ સાવણમ એમાં એને નમસ્કાર પહોંચે છે. અને જે ત્રિકાળવર્તી છે એમાં તો બધાને પહોંચે છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિ હોય, અરે નિગોદમાં હોય, શું અત્યારે વર્તમાનમાં એ જીવ નિગોદમાં ભાવિમાં સાધુ થવાનું હોય તો નમો લોહી ત્રિકાળવર્તી સર્વ સાવણમ ધવલની અંદર પાઠ છે ત્રિકાળવર્તીનો. ભવિષ્યના સર્વ સાધુને, સર્વ અરિયંતોને ભવિષ્યના, સર્વ સિદ્ધોને ભવિષ્યમાં. જોકે જે સાધુ છે અરિયંતોને સિદ્ધો થવાના જ છે, એટલે એમાં તો આવી જાય છે, બધા આવી જાય છે. અરિયંતને સિદ્ધ લેતા તો બધા જીવો અંદર આવી જાય છે. સમની દ્રષ્ટિથી માંડીને સાધુ થનારા બધા ભવિષ્યમાં એમાં આવી જાય છે. ભલે અત્યારે ગમે તે પરિસ્થિતિમાં હો, એની સાથે અભિપ્રાય છે. જે અર્થ કર્યો છે એ નથી બેસતો, બાકી બધું બેસે છે. ભયાવચ શબ્દ જે વાત કરો છો એટલો જે કઈ ન બેસે એવી વાત તો એટલી જ છે, બાકી કોઈ વાંધો નથી. વિનયનો વિનયનો અર્થ જે થાય છે કે એ મોક્ષ માર્ગમાં આદર એનો કરવામાં આવે છે. લઈ ભવ્યતા મોટું માન એમ કરીને શીખે છે કે જ્યારે ભગવાનના જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં એમ આવ્યું કે આ જીવ ભવ્ય છે તો એના જેવું બીજું મોટું માન કયું હોઈ શકે? અને એની પાસે ત્રિભુવન અપમાન, ત્રણ લોકના જીવો એનું અપમાન કરે એની ગણતરી શું? ત્યારે ભગવાને એને ભવ્ય કીધો તો બીજા જીવો એને ભલે હડાવડ કરે, એનું અપમાન કરે અને અભિનંદન કરે, અનાદર કરે, તો એનું શું ગણ કરી શકે? કાંઈ ગણ કરી નથી. નંથન મૂલો તમો માન સ્પષ્ટકરણ પુસ્તકમાં આવ્યું છે, નાનું પુસ્તક છે દસણ મૂલો ધમો, એમાં એ સ્પષ્ટીકરણ આ નમસ્કાર મૂર્તિનો આપ્યું છે. પાછળ થોડુંક વિવેચન કર્યું છે, એમાં આ મુદ્દો ખોલેલો છે. બંધન મૂલો ધર્મ ના, હિન્દીમાં જ છે, ગુજરાતીમાં નથી. ગુજરાતીમાં છે, ગુજરાતીમાં હવે માંગાવી છે, ગુજરાતીમાં ભણવાનું છે. સારું તો ગુજરાતી લોકો બધા હિન્દી સારી રીતે સમજે, પણ હિન્દી ભાષી ક્ષેત્રમાંથી આ એક વિવાદ ઉત્પન્ન થયો કે સમ્યક દ્રષ્ટિને વંદન ન કરાય તો એની સામે આચાર્યોએ શું કહ્યું છે? બધા મુનિઓને આચાર્યોને આધાર લીધા છે, કોઈ સમ્યક દ્રષ્ટિઓના આધાર નથી લીધા. નહીંતર તો બનારસી દાસે ભાગ્યે જ કોઈ એવો અધિકાર છોડ્યો છે, જેટલા અધિકાર નાટક સમય સારના લખ્યા એમાં, કે જેમાં એમણે સમય દ્રષ્ટિને વંદન ન કર્યા હોય એવો ભાગ્યે જ કોઈ અધિકાર હશે. એકાદ છૂટી ગયો હોય તો દરેક અધિકારમાં એમણે સમય દ્રષ્ટિને વંદન કર્યા. આ કોઈ જ્ઞાનીઓનો અભિપ્રાય નથી લેતા, જ્ઞાનીઓનો અભિપ્રાય લઈ તો બીજા એટલા મળી જાય. શ્રીમદજીએ જેમ કે છેલ્લી આત્મસિદ્ધિમાં લખ્યું કે તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત, એક નહીં બે નહીં ન ગણી શકાય, ન ગણી શકાય એટલા મારા વંદન છે. એ જ્ઞાનીઓના અભિપ્રાય તો એ પુસ્તકમાં લીધા જ નથી, ખાલી મુનિઓના અને આચાર્યોના લીધા છે. તો પણ 250 જેટલા આધાર મળ્યા છે. આ જે કાંઈ જોઈએ છે, ઓમ સત કરીને પત્ર છે. આ જે કાંઈ જોઈએ છે, જે કાંઈ જોઈ શકાય તેવું થયું, જે કાંઈ સાંભળીએ છીએ અને જે કાંઈ સાંભળી શકાય તેવું છે તે સર્વની એક સતત છે. સત એટલે હોવાનું પદાર્થ જગતની અંદર જળ અને ચૈતન્ય બધું શાશ્વત હોવા પણે છે. કદી પણ કોઈ વસ્તુનો ક્યારેય નાશ નથી. જે કાંઈ છે તે સતત છે, અન્ય નહીં. તે સત એક જ પ્રકારનું હોવા યોગ્ય છે. મહાસત્તાની અપેક્ષા એટલે તો બધું સત શાશ્વતપણે હોવા યોગ્ય છે. એક પ્રકાર એટલે એની નિજાતિ છે, એ શાશ્વતપણે સદાય છે. તે જ સત જગત રૂપે બહુ પ્રકારની બહુ પ્રકારનું થયું છે. પછી અવાંતર સત્તા લ્યો તો તે જગત રૂપે અનેક પ્રકારનું થયું છે, પણ તેથી તે કાંઈ સ્વરૂપથી ચ્યુત થયું નથી. પણ તેથી કાંઈ તે સ્વરૂપથી ચ્યુત થયું નથી. તેથી કાંઈ અનેક પ્રકારનું થઈ ગયું છે માટે તે સ્વરૂપથી ચ્યુત થઈ ગયું છે, અથવા વિવર્તન પામે છે, પરિવર્તન પામે છે માટે કાંઈ એ સ્વરૂપથી ચ્યુત થઈ ગયું છે, સત્યથી છૂટી ગયું છે એમ નથી. એની શાશ્વતતા જળવાઈ રહી છે. સ્વરૂપમાં તે એકાકી છતાં અનેકાકી હોઈ શકવાને સમર્થ છે. સ્વરૂપમાં એકરૂપ હોવા છતાં તે અનેકરૂપ થઈ શકવાને સમર્થ છે. દ્રષ્ટાંત આપે છે કે એક સુવર સુંદર કડા આંકડા આંકડા અને બાજુબંધાદી અનેક પ્રકારે હોય છે. એક સોનું છે એ આટલી બધી વિવિધ પર્યાયે હોય છે. તેથી તેમાં કાંઈ સુવર્ણ પણ ઘટતું નથી, સોના પણ કાંઈ ઓછું થઈ જાય. પછી આ સોના પણ ઘટી ગયું એમ કાંઈ ગમે તે પર્યાય હોય, સોનું તે સોનું જ રહે છે. પર્યાયાંતર ભાષે છે અને તે તેની સત્તા છે. પર્યાયાંતર છે પણ એની સત્તા છે. કોઈ પણ પર્યાય એનું હોવા પણ હોઈ શકે છે. તેમ આ સમસ્ત વિશ્વને વિશ્વ તે સતનો પર્યાયાંતર છે પણ સતરૂપ જ છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે જગત ઉપરનો, કે કોઈ પણ અવસ્થા પરિવર્તિત થાય તો પણ પદાર્થ છે એ શાશ્વત છે. જળ જળપણે શાશ્વત છે, ચૈતન્ય ચૈતન્યપણે શાશ્વત છે. ખબર નથી, એ ચોક્કસ નથી મળતો. અંદરનો સમયસાર તો મળી ગયો. અંદરના સમયસાર તો 24 વર્ષના પ્રારંભમાં મળી ગયો છે. આપના પ્રશ્નનો ઉત્તર વાળો કાગળ આ સાથે બન્યું છું. 215માં ઉલ્લેખ કર્યો છે ઉત્તર આપવાનો, એ ઉત્તર આ પત્રમાં આપવો લાગે છે. પછી ફાગણ 17 નો છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિગત વાતેથી થતો હોય તો પણ કરવો યોગ્ય છે. એટલે બાહ્ય પ્રતિકૂળતાઓની ગણના કરવાનો પ્રશ્ન નથી. એને પરમાર્થ માર્ગમાં આવવું છે એને કોઈ બાહ્ય પ્રતિકૂળતાનો હિસાબ કરવાનો પ્રશ્ન હોતો નથી. સર્વ વાત મળ્યા છતાં પણ ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એક તાર સ્નેહ ઉભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે. હવે પોતાની દશા લખી છે કે સરળ વાત મળ્યા છતાં માર્ગ તો સરળપણે મળી ગયો છે, માટે તે રસ્તો, છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી. ઉપયોગ જે લેવો પડે છે અવૈધ ભાવોમાં, એટલે એક તાર લગાતાર સ્નેહ ઉભરાતો નથી, અથવા એક ધારી જે પરિણતિ ઉગ્ર થવી જોઈએ એમાં વિક્ષેપ પડે છે. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. એમનો વૈરાગ છે. એ તો 214માં લખી ગયા કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, એ સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, એ વૈરાગ તો ત્યાં એનો પ્રસિદ્ધ થઈ જાય છે. કરીને લખે છે કે જે આ પ્રવૃત્તિ કરવી પડે છે એ પ્રવૃત્તિનો ઘણો ખેદ રહે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જાણે જંગલમાં જઈને આત્મામાં ઠરી ગયું. આ બધું લક્ષણ વ્યર્થ છે. પાછી જે કાંઈ પ્રવૃત્તિ છે એ જીવને ખરેખર વ્યર્થ છે, કેમ કે એના આત્માને કોઈ લાભ થતો નથી. કોઈ જગતની લૌકિક પ્રવૃત્તિથી આત્માને શું મળી જાય છે? ઉલટાની એને અશાંતિ મળે છે. શાંતિ તો એની અવસ્થામાં એ છે, શાંતિનો એ નિમિત્ત નથી. કોઈ દ્રવથી તો દ્રવ મળવાનો પ્રશ્ન નથી, પણ કોઈ ચીજ મળવાને બદલે ઉલટીની અશાંતિની ઉત્પત્તિ એમાં થઈ જાય છે. એટલે ખેદ રહે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જગત સોનાનું થાય તો એની કાંઈ કિંમત નથી. જગત સોનાનું એટલે પોતાને અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો આ આત્માને નકામી ચીજ છે, કઈ કામની ચીજ નથી. આ તો નિર્ણય થવો જોઈએ. બાકી જે એમણે 211-212માં જે વાત સ્થાપી છે એ બહુ મુમુક્ષુને માટે, ખાસ કરીને 211માં જે વાત સ્થાપી છે, ગુપ્ત રીતે કહેવાનો મંત્ર છે, દ્રઢ મોક્ષેચ્છા. બધાનો ઉપાયો આ છે. ઉપાદાનથી વિચારવામાં આવે તો મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ પાયો છે એ આ છે, દ્રઢ મોક્ષેચ્છા. મારે છૂટવું છે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે. આ એને જો સાવધાની હોય દ્રઢતાને લીધે, દ્રઢ મોક્ષેચ્છા કે મારે છૂટવું છે, મારે બંધાવવું નથી, હવે છૂટવું છે મારે, આ હોય તો એ વહેલામાં વહેલો સત્પુરુષના શરણમાં પહોંચે છે. નહીં તો સત્પુરુષ મળવા છતાં પણ તે યોગ નિષ્ફળ જાય એવી વૃત્તિ એ જીવ તે સમયને પણ વ્યતીત કરી દે છે, પસાર કરી દે છે. એટલે પાયાની કોઈ વાત હોય તો આ છે દ્રઢ મોક્ષેચ્છા. મારે છૂટવું છે, મારે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. આ ભજન એનું બંધ રહેવું ન જોઈએ, સતત ચાલવું જોઈએ. પૂર્ણતાને પૂર્ણતાનું લક્ષ્ય કહો કે દ્રઢ મોક્ષેચ્છા કહો, એ તો શબ્દાંતર છે. વાત તો એક નહીં, એક છે એ શબ્દોમાં વાત કરી કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરો. શ્રીમદજી કહે છે કે દ્રઢ મોક્ષેચ્છા છે તને, તો તું કોઈ સત્પુરુષને શોધીશ. જે જીવન મુક્ત છે જેની દશા એને તું શોધીશ. સજીવન મૂર્તિનો તને યોગ થઈ જશે અથવા હશે એ તને દેખાઈ જશે. પછી આ જગ્યાએ છે, નહીં ત્રશે તો તને નહીં દેખો. એટલે મૂળમાં વાત એ છે અને એ વારંવાર તપાસવા જેવી વાત છે. કે જો તને દ્રઢ મોક્ષેચ્છા નથી તો હજી તારે કેટલો ભ્રમણ પરિભ્રમણ કરવું છે? અનંતકાળથી પરિભ્રમણ કરતો કરતો અહીં સુધી આવ્યો, હજી હવે કેટલું કરવું છે? જવાબ દે તું મને. જવાબ માગું આત્મા પાસે કે કાં તું મને જવાબ દે કે હવે તારે કેટલું રખડવું છે, કે હવે છૂટવું છે, નક્કી કર દે માથે. અને એ વગર તો આગળ ચાલવાનું, એ ડગલું આગળ ચાલવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ પણ જીવ માટે. આ તો જ્ઞાન દશામાં પોતાની વાત કરે છે કે ઉપયોગ લેવો પડે છે પ્રવૃત્તિમાં, એનો ખેદ રહે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. શૈલાજી અહીંથી છોડીને આત્મા સિવાય બીજું કાંઈ અમને જોઈએ નહીં. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને મનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. ફાટફાટ વૈરાગ છે, જ્ઞાન દશા થઈ છે, વૈરાગ છે. ઘરમાં ને જેમ કહે કે ઘરમાં ક્યાંય ચિત્ત ચોંટતું નથી, ઉપર છલ્લો ઉપયોગ જાય છે એ પોતાતો નથી. પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે. એની જે અંતર પરિણતિ છે, પ્રવૃત્તિની અપેક્ષા એ ગૌણ થઈ ને ઉપયોગની મુખ્યતા થાય છે. મુખ્ય ગૌણના બે ભેદ છે, એમાં પણ બે પ્રકાર છે. એક તો અભિપ્રાયની અપેક્ષા એ મુખ્યતા હોય છે અને એક પ્રવૃત્તિની અપેક્ષા એ મુખ્યતા હોય છે. જેમ કે કોઈ પ્રતિમાગીનો નિષેધ કરે, સંપ્રદાય એ પણ ઉત્પન્ન થઈ ગયો જૈનના નામે કે પ્રતિમાની સ્થાપના, હરિયંત પ્રતિમાની સ્થાપના ન કરવી જોઈએ, આરંભ અને સમારંભનો છળ પડે. તો જ્ઞાની વર્ગ એનો આગ્રહ રાખે, એને બિલકુલ આ વાત તો મોક્ષ માર્ગને બંધ કરી દેવાની છે. મોક્ષ માર્ગ બંધ થઈ જાય પછી તો આ વાત કોઈ રીતે કોઈ છળ પકડીને કરી શકાય નહીં. ત્યારે પ્રવૃત્તિમાં મુખ્યતા પરદ્રવ્યની છે. એવા જ્ઞાનીને કોઈ એમ સ્મરણ કરાવે કે આપ તો જ્ઞાની છો અને આપને તો આત્માની મુખ્યતા હોય, પરની મુખ્યતા કેમ કરો છો? તો એમ કહે કે ભાઈ, મુખ્યતા તો આત્માની જ છે અને એ આત્માની મુખ્યતામાં આ વાત ચાલે છે. ભગવાનના સ્વરૂપની સ્થાપના એ આત્માની મુખ્યતાથી જ વાત ચાલે છે, આત્માની ગુણતાથી એ વાત ચાલતી નથી. પણ પ્રવૃત્તિમાં કોઈ વાર પર પદાર્થની મુખ્યતા દેખાઈ જાય, એવું કોઈ પણ ઉદયમાં, ઉદયનો દ્રષ્ટાંત લીધો, પણ એવું શુભ છે કે અશુભ છે, કોઈ પણ ઉદયમાં પ્રવૃત્તિની મુખ્યતા એક વાત છે, અંદરમાં આત્માની મુખ્યતા એ બીજી વાત છે. ભગવાનનું વિરહ તો ઠીક છે, પણ ભગવાન એવા હૃદયમાં વસ્યા છે સાધક જીવને, સાધક જીવનું જે હૃદય છે એ સિદ્ધ પદના રસથી રંગાયેલું છે. અંદરમાં પોતાનું સિદ્ધ પદ જોયું છે, મૂર્તિ છે આખી ગુજરાત મૂર્તિ પોતે, તો એનાથી એટલું બધું એ હૃદય ભરાયેલું છે કે બહારમાં એ જ જોવા ઈચ્છે છે, એને એ જ જોવું છે, બીજું જાણે જોવું નથી. એમાંથી સ્થાપનાનો વિકલ્પ ઉઠે છે. બાકી તો અનાદિથી પરંપરા એ વિષયની સાધકની દશામાં ચાલી છે અને અકૃત્રિમ પ્રતિમા તો એનો એક બહુ મોટું સબૂત છે, બહુ મોટો પુરાવો છે. અલૌકિક સિદ્ધ સ્વરૂપ તેજ ને જોયું છે, તેને જ અન્ય પદાર્થ પ્રિય લાગે છે. જગતમાં તો માણસને સોનું ગમે છે, રૂપ ગમે છે, અહીંથી ઉલટા ઉલટાવાની વાત છે. આ વાત ઊંધી છે પદ્મનંદી આચાર્યજીને. પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય, સાધકજીવની વાત છે, પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય સિદ્ધોના સ્વરૂપ રૂપી રસથી ભરાઈ ગયું છે. શું શબ્દ વાપરે છે? જે ભવ્ય જીવનું હૃદય સિદ્ધોના સ્વરૂપ રૂપી રસથી ભરાઈ ગયું છે. માણસ નથી કહેતા કે હવે અમારું હૃદય ભરાઈ ગયું છે, બોલી નહીં શકાય, વાત નહીં કરી શકીએ, અવાજ નહીં થઈ શકાય, હૃદય ભરાઈ ગયું છે. એવો રસ થઈ જાય છે ને, તીવ્ર રસ થઈ જાય એટલે વાણી બંધ થઈ જાય. આ એક કુદરતી રસની માત્રાનો આ એક પ્રસંગ છે. તો જેનું હૃદય સિદ્ધોના રસરૂપી રસથી ભરાઈ ગયું છે, તે ભવ્યને સમસ્ત સામ્રાજ્ય તણકલા સમાન છે. અહીંથી વૈરાગ ઉપજે છે. પછી એને જગતમાં શું કે સમજ, જગત તો આખું તણખલા સમાન છે, તો એ જ જગ્યાએ પસંદ કરે છે જ્યાં ભગવાનની મૂર્તિ છે. અંદરમાં મૂર્તિ છે સિદ્ધપદની, એના રસથી હૃદય ભરાયેલું છે, ઉપયોગ બહાર નીકળે છે ત્યારે એ જ જોવાય ઈચ્છે છે. અંદર ને બહાર એક તાર થવાની વાત છે. એને પછી શરીરનો કોઈ લક્ષ નથી, ભોગ રોગનું કોઈ લક્ષ નથી, બધું એક સરખું છે. એ મૂળ એમાંથી નીકળી જાય છે. કેમ કે તો સીધું આત્મ સ્વરૂપ જ છે, પ્રગટ આત્મ સ્વરૂપ છે. આ અવ્યક્ત આત્મ સ્વરૂપ છે, આ વ્યક્ત આત્મ સ્વરૂપ છે, કઈ ફેર નથી એમાં. અમૂર્તિક તત્વની મૂર્તિ છે ભગવાનની વિતરાગ પ્રતિમા, એટલે અમૂર્તિક આત્મતત્વ છે, અમૂર્ત પદાર્થ છે, જેમાં રૂપ રસ ગંધ વર્ણ શબ્દ નથી. એવા અમૂર્તિક તત્વની મૂર્તિમંત સ્વરૂપ હોય તો તે વિતરાગ પ્રતિમા છે. એ શક્ય નથી, અમૂર્તિકને મૂર્તિક રૂપે કરવાની શક્યતા નથી. છતાં આવો એ જ યોગ છે જગતમાં, એક માત્ર યોગ છે, બીજો કોઈ યોગ નથી. એટલે એનું બહુ મોટું મૂલ્ય છે, એનું બહુ મોટું મૂલ્ય હોવાથી એ વિષયને સારી રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે. એનું કારણ એ છે. શું કહે છે? ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે. એટલે કે એકનું પણ ત્યાં જે વિક્ષેપ પડે છે ઉપયોગની દ્રષ્ટિએ, એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. એ પોતાની ઈચ્છા તો એ છે કે એક તાર સ્વરૂપમાં ઉપયોગે કરીને રહી જઈએ, એવું એવી દશા ન આવે એ પહેલાં અમને દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. મુનિ દશાની ભાવના તો પહેલેથી ઉઠી ગઈ છે, તો પ્રારંભ થયો છે દશામાં, તેની દશામાં ભાવના છે. આમાં જ મની દશાની ભાવના છે કે વનવાસમાં રહીએ, એક તાર આત્માનું આરાધન કરીએ કે જેમાં બીજી કોઈ વિક્ષેપની વૃત્તિ આવે નહીં. કેમ કે આ શું, આ હું અંદરમાં પરમ તત્વને આ શું બધું, આ પ્રવૃત્તિ વ્યર્થ પ્રવૃત્તિ, એનું કઈ મૂલ્ય નથી એવી પ્રવૃત્તિ. એમ કદાચ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે, કુદરતની કોઈ એવી ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. એટલે એવી ભક્તિ કરીને પણ દીનતા, એટલે એવી ભક્તિ કરીને પણ એ ઈચ્છા ફેરવશું અને આ નિવૃત્તિ અહીંથી મળીશું. પણ પ્રેમ ભક્તિથી પૂર્ણ લઈ આવ્યા વિના જે ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. આયુષ્ય પૂરું થયા પહેલા સર્વસંગ પરિત્યાગ કરીને એવી આરાધનામાં આવી ગયું છે, એ પહેલા દેહ ત્યાગ કરવાની ઈચ્છા નથી પોતાની. અને વારંવાર એ વ્રતના રહેવાથી વનમાં જઈએ વનમાં જઈએ એમ કહી આવે છે, વૈરાગ્ય છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ મનવા શક્ય. એમનું હૃદય વિંચાય એવો વિષય છે. એમનું હૃદય શું હતું, અંતરંગ પરિણતિ શું હતી એ વાંચી શકાય. ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય છે, તથાપિ કલિકાળમાં નિશ્ચળ હતી એ જ લઈ લાવે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે. અંદરથી પરમ તત્વ મદદ કરે છે એમ કહે છે. અંદરના પરમાત્માની કૃપા થાય. જો કે આ કાળ વિચિત્ર છે, ઘણા વિચિત્ર પ્રસંગો અહીંયા ઉત્પન્ન થાય છે, એટલે આવી પરિસ્થિતિ જ્ઞાનીને થોડી કઠિન પડે છે. તો એક સામાન્ય વાત છે, તો પણ વિશેષ કરીને એવું થઈ શકે એમ છે. એ જ લઈ લાગે આ કલિકાળમાં પણ એ જ લઈ લાગે તો અંદરથી જરૂર પરમાત્મા અનુગ્રહ કરીશું એ ભક્તિ આપે. એટલે જીવ પુરુષાર્થ કરે તો આજે પણ એની દશામાં આવી શકે એમ છે. પ્રતીતિ છે પુરુષાર્થની, પ્રતીતિ છે. જડ ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. જડ ભરતનું પાત્ર છે ભાગવતની અંદર, એ પોતે વિચક્ષણ છે પુરુષ, પણ એવી ચેષ્ટાથી વર્તે છે બારમાં કે બધા, એમનું નામ ભરત હતું, બધા એમને વિશેષણ આપી દીધું કે આ તો જળ જેવો માણસ છે. પણ ભરત ઓલા જળ ભરત, ઠીક ઠીક ઠીક, ચાલો અને જળ ભરત જ લોકો કહેવા માંડ્યા. પણ એ પોતે ચાહીને એ પ્રકારે રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે પોતે ચાહીને જ એમ રહ્યા છે કે જગતના વ્યવહારમાં જે લોકોને ગણતરી કરાવી છે, લોક સંજ્ઞા રાખવી છે કે મારું પણ વ્યવહારિક રીતે યોગ્ય વ્યવહાર હું સાચવું છું, બધાની સાથે યથાયોગ્ય વ્યવહાર હું સાચવું છું, સાચવી શકું છું અને બધા મારી ગણતરી કરે છે. એમ સાઈને બધી વાત બધી જગ્યાએ એમનો વ્યવહાર જોવો એકદમ બહુ સરસ, જ્યાં જોવું જોઈએ એવો વ્યવહાર એવો સરસ કરે. શું
વ્યવહાર કુશળ કહેવાય,
વ્યવહાર કુશળ કહેવાય. પણ એ શું, એને અંદર શું હોય છે તો બધાની નજરમાં મારી પ્રશંસા થાય છે, બધા મારી પ્રશંસા કરે છે, મારી ગણતરી બધે એવી સરસ. આ લોક સંજ્ઞાનું ઝેર કર્યું છે શ્રીમદજીએ, આવું ઝેર એને અહીંયાથી ઉખડવા ન દે, એ ફાંટો જ રહ્યો પછી લોકોની સાથેના વ્યવહારમાં. એ જળ ભરત છે, એ જળ થઈ ગયા. લોકો એને એની કિંમત કાઢી નાખી, તો બરાબર હવે હું મારા આત્મામાં મસ્ત રહીશ. કેમ કે લોકોને કિંમત છે ને, એની કિંમત અટકાવવાનો પ્રશ્ન નથી. આપણે આપણું સાધી લો, લોકો ભલે એમ કે એમ ભલે મીંડું મૂકી દીધું ને, મારા નામ ઉપર મીંડું મૂક્યું ને, ભલે મૂક્યું, આપણે મીંડું જોઈએ છીએ, લોકોની નજરમાં ભલે મીંડું હોય, આપણે આપણું કામ સાધી લઈએ. એવું એક પાત્ર છે અને જળ ભરત છે. જળ ભરતજી શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભળી આવે છે, એવા થઈ જવું છે એમ કે છે. વારંવાર સાંભળે છે એટલે અમારે એવા થઈ જવું છે, જળ ભરત જેવા થવું છે. ભલે લોકો અમને કાઢી નાખે, અમારો વેકડો કાઢી નાખે, એ અમને ઈષ્ટ છે. અમારે લોકોમાં ગણતરીમાં ગણાવવું નથી, લોકોના માનપાન જોતા નથી. અમારે કેવો વૈરાગ છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. આવી અંદરની ઉન્મત્ત દશા, બહારમાં લોકો પાગલ જોવે, અંદરમાં આત્માની મસ્તીએ ચડ્યા હોય, એ ભગવાનને પોતાના નિજ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પરમ દ્વાર છે. એ આનંદમાં મસ્ત થઈ જાય છે. એ દશા વિદેહી હતી, દેહનું પણ ભાન ભૂલી જાય એવી દશા હતી. ભરતજીની દશામાં એટલા મસ્ત બતાવ્યા છે, ત્યાં પોતાને ખાવા પીવાનું પહેરવા ઓઢવાનું કઈ જાણે ભાન નથી પોતાને. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી. ત્યાં એક પ્રસંગ આવે છે કે હરણીઓ હરણનું બચ્ચું કુમળું હોય છે, એને પાળે છે, ને એમાંથી પછી એના માટે ખડ લાવવું, ને એના માટે આ કરવું, ને એનું રક્ષણ કરવું, ને એમ કરતા 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 ગળી પાસે લપ લાગી ગઈ તો જન્મની વૃદ્ધિ થઈ હતી. ત્યાં પછી એમને બીજો ભાવ આનો લેવો પડ્યો, આમાં લેવો પડ્યો, એવી બધી કથા આવે છે. નાનપણમાં વાંચેલું જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જળભરતના ભાવમાં અસંગ રહ્યા હતા. આગળ એને એ ખ્યાલ હતો, ભૂતકાળમાં પોતે ધરણીયાને પાડ્યું, એમાંથી લપ વધી ગઈ, અને પોતાનો સંસાર આ ભરતના ભાવમાં આવ્યા છે. એમનું પૂર્વજન્મનું જાતે સ્મરણ છે કે હવે ક્યાંય લપ કરવી, બધું કાપે છે, બધા સંબંધ કાપી નાખે છે. જળભરતના તેથી જળભરતના ભાવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. એવી અસંગતા મળતી નથી, એવી દિશામાં આવતા નથી, એનું દુઃખ થઈ આવે છે. એકબીજા જે આગળ આવશે કે આ રીતે આને આ દશામાં પીડા રહીએ અને આગળ ન વધીએ તો આમ જેવા વિચારે પણ થોડા જાણવા, એવો પુરુષાર્થનો અંદરથી જોર આવે છે કે પોતે પોતાને અવિચારી કહી દે છે કે અમે આને આ સ્થિતિમાં આવીશું, વિચિત કરીએ અને આગળની દશા પ્રગટ ન થાય તો અમારા જેવા અવિચારી કોણ જાણવા. માર્ગ હાથમાં આવ્યો છે, ઘર દેવું છે, આનું અમૃતને અમને પીએ છીએ, હવે એને છોડી દેવું, એને આને આ રીતે રાખવું, કેમ ચાલે? તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ એટલે જમ. અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય કદાચ, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. જમને જોવે તો માણસના મોતિયા મરી જાય એમ કે છે ને, મરણ મૃત્યુને જોવે તો. એના કરતાં વધારે દુઃખ અમને સંગનું છે. આ જે અત્યારે સંગ છે, ગ્રહસ્થ પણ વેપાર જે કાંઈ આ સંગ છે, એટલો દુઃખદાયક છે. જેટલો અમુક લોકોને જમનું દુઃખ નહીં લાગતું હોય એટલો અમને સંગનું દુઃખ લાગે છે. ઉપયોગ બહાર નીકળા કે જમતા દુઃખ એક ન્યાય મળે છે. તો ગમે ત્યાંથી લ્યો ને એક જ લાઈન મળવાની. અંતરવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. આવી જે અંતરની વૃત્તિઓ છે એવી છે કે જેનો એક જ દિશા છે, એક જ પ્રવાહ છે, બીજી કોઈ દિશા નથી. અંતરવૃત્તિની લખી જતી નથી ને રહ્યું જતું નથી. આમ લખી શકતા નથી, આમ અમે રહી શકતા નથી આ પરિસ્થિતિમાં, અને આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદય કર્મ ભોગવતા દિન પણ અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણો કરીને વિચાર પણ રહેતો નથી. ભવિષ્યની એક ક્ષણનો વિચાર નથી કરતા. એમને એમ નથી કે અત્યારે વેપાર ધંધા મારી જાય છે તો ભવિષ્યનું હાજું કરી લઈએ, પછી બેઠા બેઠા વ્યાજ આવે તો સોનગઢજીને વાંધો ન આવે બેસીએ તો, એ પ્રશ્ન નથી. એક ક્ષણનો વિચાર કરતા નથી, ભવિષ્યના એક ક્ષણનો વિચાર નથી કરતા. એટલા માટે નથી ધંધામાં પડ્યા, એ તો કોઈ વાત જ નથી. અને આ એક જ્ઞાન દશાનું ચિહ્ન છે. બનાસીલા છે આ વાત, એક જગ્યાએ દોરાવી છે નાટક સમય સારમાં કે જ્ઞાની ને અજ્ઞાની ના જે લક્ષણો છે એ લક્ષણોમાં આ તફાવત છે. અજ્ઞાની હંમેશા ભવિષ્યની ચિંતાથી ચિંતિત હોય છે અને તેથી એનાથી મુક્ત થઈને એ અંતર્મુખ થઈ શકતો નથી. જ્ઞાનીએ વર્તમાન ઉપર એનું પોતાનું વલણ એટલું બધું અંતર્મુખ રાખેલું છે કે ભવિષ્યની ચિંતા ઉપર એને ચોકડી મૂકી દીધી છે. કાંઈ ભવિષ્યનો એક ક્ષણનો વિચાર નહીં. જે ઉદય છે એ ઉદયમાં અમે અમારા આત્માનો સાથી લેશું. બાકી કાંઈ એની ચિંતા કરીને અમારો વર્તમાન ખરાબ કરવાનો અમારે કોઈ મોખ નથી, કોઈ જગ્યા નથી. જરા પણ એની અંદર પોતાને એ અવકાશ રાખવાની પરિસ્થિતિ હોતી નથી. એવી તૈયારી હોય છે જે પુરુષાર્થમાં એક દશાનું ચિહ્ન છે. એ વાત અહીંથી નીકળે છે. એની જ્ઞાન દશા શું હતી કે ભવિષ્યની એક ક્ષણનો પણ ઘણો કરીને વિચાર રહેતો નથી. ભવિષ્યની ચિંતા જ માણસને ખાય છે. એનું આખું આયુષ ખાઈ જાય એ ભવિષ્યની ચિંતા છે. અને મુમુક્ષુ છે એને એ ખ્યાલ આવી ગયો, એ સમજણ આવી ગઈ કે મને કોણ ખાય છે. હવે એની સામે એનું યુદ્ધ જાહેર કરે છે, લડાઈ જાહેર કરે છે. માણસ નથી કહેતા કે આને તાવો, બરાબર તાવો. જો પરીક્ષામાં પાસ થાય તો આપણે એની સાથે સંબંધ પાકો કરી નાખો અને એને તો સંબંધ કાપી નાખો. એમ એ પોતાની જાતને તાવે છે. પછી એક અને ઉદય પ્રસંગ ઊભા થાય છે એમાંથી. કેમ કે દુર્લક્ષ કર્યું એટલે પૂર્વકર્મનો યોગ હોય કે ન યોગ હોય કાંઈ ને કાંઈ પ્રસંગો એવા આવવાના છે. પંચમ કાળ છે એમાં એ પોતાની જાતને કેટલી સ્થિર રાખે છે પરિણામથી અને કેટલો પોતે આગળ વધે છે પોતાના માર્ગમાં એ પરીક્ષા એની મુક્ષુતામાં ઊભી થાય છે. એમાંથી પાર ઉતરે એ પૃથ્વીઓ જ્ઞાની, એમાં નાપાસ થયો એ ગયો પાછળ. આ પરિસ્થિતિ પહેલું જ કઠણ છે જે છે ને, એ પહેલું મુમુક્ષુતામાં જ કઠણ છે. પછી તો તાકાત આવી જાય છે. પછી કોઈ તકલીફ પછી તો પૃથ્વી રસાતાળ ભલે ને જાય કે ચૌદ બ્રહ્માંડમાં વજ્રપાત ભલે ને થાય, જ્ઞાની અંદરથી હલતો નથી. એ તો મેરુ કરતા નિષ્કંપ છે. મેરુ હલે તો હલે, અંદરથી જ્ઞાની હલે એ પરિસ્થિતિમાં આવી જાય. સત સતનું એનું રટણ છે અને સતનું સાધન તમે છે ત્યાં છો એને એટલે પોતાને. સત સતનું એનું રટણ છે એનું એટલે પોતાનું. એ પરમ સતનું રટણ છે. બહારમાં એનું કોઈ નિમિત્ત છે તે તમે છો અને તે ત્યાં છો, નજીક નથી. અધિક શું કહીએ. ઈશ્વરની ઈચ્છા એવી છે, જ્યાં ઈશ્વરની ઈચ્છા એવી છે તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકો નથી. કુદરતની જે પરિસ્થિતિ છે એનું સમાધાન રાખીએ છીએ. કુદરતની જે પરિસ્થિતિ સર્જી છે એમાં બીજું શું થઈ શકે. નહીં તો આવી ઉપાધિયુક્ત દિશામાં ન રહીએ. કુદરતને આ મંજૂર હશે, નહીંતર આવો અંદરનો ફાટ ફાટ વૈરાગ્ય છે અને આ દિશામાં કેમ રહીએ. અને ધાર્યું કરીએ ન રહીએ અને ધાર્યું કરીએ પરમ પિયુષ અને પ્રેમ ભક્તિમય રહીએ. પિયુષ એટલે અમૃત, પરમ અમૃત અને પ્રેમ ભક્તિમય રહીએ. પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે. કર્મનો ઉદયનો ખ્યાલ કરે છે, બળવાન ઉદય છે.
અજ્ઞાની એમ કર્મની બળવત્તાની વાત આમાં છે. અજ્ઞાની
કોષ લેવાની વાત નથી. કોઈ પણ વાત પોતાના હિતને ના ઘાતમાં ઘડઘડવી જોઈએ. જે રીતે પોતાનું હિત ઘડાય એ રીતે એનો ઘાટ વાતનો ઘડવો જોઈએ. તમે તો ચક્રવર્તીનો દ્રષ્ટાંત આવશો કે તો ચક્રવર્તીને 96,000 રાણીઓ હતી, અમારે તો એક પણ નહીં. એ વાત શેના માટે છે? કોઈ સ્વછંદ પોષવા માટે વાત છે કે સ્વછંદ પોષવા માટે વાત નથી? એ તો કોઈ પણ જગ્યાએથી અપસિદ્ધાંત કાઢવો હોય તો એનો કોઈ ઉપાય નથી.
એમ કહેવાય કે પુરુષાર્થની કમી
છે. ખરેખર તો એમ છે, પુરુષાર્થની કમી છે. પણ એ તો એક ન્યાયથી એ જોવાની વાત છે, એક ન્યાયથી આમ જોવાની વાત છે કે જેનો પુરુષાર્થ જેટલી વીરગુણની સ્ફૂર્ણા વ્યક્ત છે એ પૂરા પુરુષાર્થથી જે પાછળ લાગેલો છે એને કેમ કહેશો? ઉપરની દશાને લીધે કમી છે, પણ વર્તમાનમાં જેટલો પોતાનું જોર છે બધું એક બાજુ લગાવે છે, પછી એને કેમ દૂષિત ન
વિજ્ઞાનીજીને
તો પુરુષાર્થ ની ઊંડાઈ છે, કમી નથી. પરમાનુસારમાં બોલતા એ પૂછ્યું, સાહેબ અમને પુરુષાર્થ ઓછો છે એટલે સમ્યક દર્શન નથી થતું ને? કે ભાઈ, તારો પર્વત જેવડો દોષ છે અને તું રાય જેવડો બનાવવા માંગે છો, પણ તારી ઊંડાઈ છે તારો દોષ પર્વત જેવડો છે, અને રાય જેવડો ક્યાં બનાવે? એ તો તારી વધારે વિપરીતતા છે, તારી ઊંડાઈ ન સમજે, વિપરીતતાને ઓછપવા ગણી લઈએ, એ વાત ન્યાયસંગત નથી. આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી હૃદયગત કરી, એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપણી પાસે યોગ્ય નહીં. એ વિશે જેમ કે તમને ઉત્તર અમે ન આપીએ એવો અધિકાર રાખીએ તે યોગ્ય નથી લાગતો, હતા એટલે અધિકાર. તથાપિ આપને અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે તમે સમજા છો છતાંય લખું છું, નથી તમને નથી સમજાને લખું છું એમને, અંદરમાં સમજાવ્યું છે તે જણાવું છું કે જે કાંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. આ ઉદય સંબંધી વાત છે ગોપાલભાઈને, કે તમારે કાંઈ મૂંઝાવવું નહીં, ન અપેક્ષા રાખવી, ન અનુદ્યમી થવું, ન ઉદાસીન થવું, ન કંઈ તમારી ઈચ્છા રાખે. કદાપે આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું, તથાપિ દિલપણું ન આવવા દેવું. સુભાષભાઈ બહુ સરળ હતા, એટલે પોતાની વૃત્તિ ખુલ્લી લખતા હતા કે જે સંયોગ છે એ સંયોગની અંદર અમને અહમ પણ આડું આવે છે, બધાને આડું આવે છે. જ્યાં આર્થિક પરિસ્થિતિ બગડે છે ત્યાં માણસને પોતાનું અહમ પણ આડું આવે છે કે અમે પહેલા આવા ગણાતા હતા, હવે અમે પછી આવા ગણાશું, તો આ અહમ પણ આડું આવે છે. ઓકે, અહમ પણ આડું રાખવા જેવું નથી, ટાળી દેવી વાતને, એ વાતને જરા પણ મીઠી ન કરવી, અને એને લઈને કંઈ કરવું પડે એવું નહીં રાખવું જોઈએ. એ અહમ પણ જે છે એ આત્મા બાજુની વળવા દે, બહાર બાજુ એવી પકડાઈ જશે જેને જેટલો ઉદય હોય એમાં એવો પકડાઈ જાય છે. ઉદય તો પોતપોતાના પૂર્વકર્મ અનુસાર ગમે તેવો હોય છે, દરેક જીવને જુદા જુદા પ્રકારે, પણ એમાં પૂરેપૂરો પકડાયેલો રહ્યો છે. એટલો બધો પૂરો પકડાઈ જાય છે કે ત્યાંથી છૂટીને અંતર્મુખની દિશા ગ્રહણ ન કરી શકે એવી પરિસ્થિતિમાં જ એને ચાલવું પડે છે. તો કહે છે કે એને મૂકી દેવું, અને છેવટે યુક્તિ આપી તેને ઈશ્વર અર્પણ કરી દેવો, જે ભગવાને ધાર્યું છે એ થશે, અથવા કુદરતે જે ધાર્યું છે એ થશે, આપણા હાથની કોઈ વાત નથી. માટે નાટનો સવાલ નહીં બનાવો, માણસને નાકનો સવાલ થઈ જાય છે એ સવાલ નહીં બનાવો, અને એ રીતે ચિંતા ન કરવી, ચિંતા ન કરવી. શું થશે એનો વિચાર કરવો નહીં, કાલે શું થશે એનો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, વારના પદાર્થો મેળવવા માટે જાવા નાખવા નહીં, અલ્પ પણ ભય રાખવો નહીં, અને જરાય ભગવી બીવું નહીં કે શું થશે એનો કંઈ જરાય ભય રાખવાની જરૂર નથી. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી જોઈએ નહીં, આયુષ્યની તો નહીં પણ એક પળની પણ ચિંતા કરવી નહીં. અલ્પ અને કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે તેવું પડી ગઈ છે ભવિષ્યની ચિંતાને, તે વિસ્મરણ કર્યા રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે અને તો જ કર્મ ભક્તિ પામવાનું ફળ છે, તો જ આ માર્ગનું ફળ છે. ભલે વાત લખી છે શ્રીમદજીએ સૌભાગ્યભાઈ ઉપર, પણ કોઈ પણ મુમુક્ષુને આના ઉપરથી બોધ મળે એવી વાત છે. અને આ એક એવી લાક્ષણિક પદ્ધતિનો બોધ છે, સીધો બોધ આપે ભાઈ તમે આમ કરો ને ન લાગે, પણ બીજો બીજાને બોધ આપે એમાંથી લાયક જીવ હોય, પાત્ર જીવ હોય તો પોતા ઉપર ઉતારી દઉં કે મને આમાંથી કેટલું લાગુ પડે છે, મારે કેટલું આમાંથી ગ્રહણ કરી લેવું છે, એ પકડી લઈએ અને પકડી લઈએ તો કામ થઈ જાય. ભવિષ્યની ચિંતા કરવાની, જીવને ભવિષ્યની ચિંતા કરવાની બહુ ટેવ પડી ગઈ છે, એટલે ટેવ છોડી દેવી. એ પળની પણ ભવિષ્યની ચિંતા કરવી નહીં, અને ચિંતા કરવાની જે ટેવ પડી ગઈ છે એકદમ છોડી દેવી, બિલકુલ છોડી દેવી, નહીતર આખું આયુષ્યમાં જ પૂરું થઈ જશે એમ કહેવા માંગે. અને એ પરિસ્થિતિ થાય છે મનુષ્ય પર્યાયમાં, અને તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, તમે અમારો સંગ કર્યો છે, એમાં જો તમે આ ભવિષ્યની ચિંતા છોડી શકો તો આ સંગ કર્યો યોગ્ય છે, નહીંતર બીજા મન તમારા માટે ફેર જતો નથી. ફાઇનલ નથી સાપી દીધી. જ્ઞાનીનો જે સંગ છે આવી પાત્રતામાં એવો પ્રકાર છે કે બીજો એને આમ કાંડું પકડી બહાર ખેંચી દે, આ એવી વાત છે. જરા ડૂબતાની જગ્યા છે, એ ઉદયની અંદર ડૂબતે ડૂબે નહીં, એને કેવી રીતે ખેંચવો, બહુ વિચક્ષણ મહાવિચક્ષણ પુરુષ છે, કેવી રીતે ખેંચે છે બહુ આવશે એની અંદર, તો ઘણા ઘણી વાતો આવશે. અને જે સમજવા જેવી મુમુક્ષુ એ ગ્રહણ કરવા જેવી સેંકડો વાતો છે. તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું, જોઈ લઈશું એનો અર્થ બહુ ગંભીર છે. આપણી તે વાત જરા થોડું બહુ વિચક્ષણતાથી કામ લઈ શકું છે, અને કેટલી લોકોત્તર વિચક્ષણતા છે એમની, એની અંદર એમનું દર્શન થાય.